सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे सितगिरिसम सत्कज्जलम सिंधुपात्रे सुरतरुवरशाखा लेखिनी पत्रमुरवी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीश पारं नयाति त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रगुणम् त्वमेव त्वमेव सर्वम् मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्व बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावा करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि राधेश्याम राधेश्याम बोलो बोलो राधेश्याम
राधेश्याम राधेश्याम बोलो बोलो राधेश्याम
राधेश्याम राधेश्याम बोलो बोलो राधेश्याम श्याम बोलो बोलो राधे श्याम
बोलो बोलो राधे श्याम बोलो बोलो राधे श्याम
बोलो बोलो राधे श्याम बोलो बोलो राधे श्याम
बोलो बोलो राधे
श्याम बोलो बोलो राधे श्याम
राधे श्याम राधे श्याम बोलो बोलो राधे श्याम
सीताराम सीताराम सीता राम सीताराम
सीताराम सीताराम सीताराम सीताराम
सीताराम सीताराम सीताराम सीताराम
सीताराम सीताराम सीताराम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम बोलो बोलो 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 राधे श्याम
ને મહાપુરુષો તથા શાસ્ત્રો કલિકાળના બંને પ્રકારે વર્ણનો કરે છે. એક પ્રકારનું વર્ણન એવું આવે છે કે કલિકાળમાં અનેક પ્રકારના દોષો, અનેક પ્રકારના વિષયોના આકર્ષણો, પ્રલોભનો જ્યાં ત્યાં જોવા મળે, અને માનવોના મન પણ એવા કે કલિકાળના દોષો, પ્રલોભનો, આકર્ષણો તરત જ એમના ઉપર અસર પહોંચાડે. કોઈકનું જ મન એવું હોય મક્કમ તો અસર ના પહોંચાડે, નહીં તો અસર પહોંચાડે બની જાય છે. હમણાં અમે કેનેડાના પ્રવાસે ગયા, એક મહિનો કેનેડામાં રહ્યા, જુદા જુદા શહેરોમાં કાર્યક્રમો કર્યા. તો ત્યાં એક શહેરમાં ગયા જેનું નામ કોર્નવોલ હતું. તે કોર્નવોલ શહેરમાં એક ગુજરાતી ડોક્ટર રહે. હવે એ ગુજરાતી ડોક્ટર ત્યાંની એક હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટર તરીકે રહે. એ ડોક્ટરે પહેલા પણ જ્યારે અમે કેનેડા આવ્યા 3 વર્ષ પહેલા, ત્યારે પણ અમારો કાર્યક્રમ યોજેલો, અને અત્યારે આવ્યા ત્યારે પણ એમને ભાવના થઈ કે આપણે કાર્યક્રમ કરીએ તો આવ્યા. વાતચીત એમની સાથે પહેલા પણ થઈ હતી, આ વખતે પણ થઈ, પણ આ વખતની વાતચીતમાં એમણે એક નવી વાત કરી. ઘેર જ્યારે મૂકવા માટે પોતાની મોટર લઈને આવ્યા ત્યારે એમણે કહ્યું કે જુઓ, કલિકાળ ચાલે છે અને અમારું તો વાતાવરણ એવું છે, કામ પણ એવું છે કે અમારે ન થવું હોય તો પણ દોષોના શિકાર બનાય કામ અમારું. ડોક્ટર તરીકે, વળી સર્જન ડોક્ટર, ઓપરેશનો મોટા મોટા કરે, ઘણા સારા ડોક્ટર તરીકે આજે એમની નામના છે. મૂળ મિયા ગામના વતની, વડોદરા પાસે, ઘણા વર્ષોથી હવે કેનેડામાં રહે છે. તો કે અમારું કામ એવું છે. તો મેં કહ્યું, કામ એવું છે તો તમારા ઉપર કાંઈ અસર થાય છે વાતાવરણની? તો કે ખરાબ અસર હજુ સુધી થઈ નથી, એમણે એમ કહ્યું, હજુ સુધી થઈ નથી, અને આગળ પર ન થાય તેને માટે જોઈતી જાગૃતિ અમે રાખીએ છીએ. ઘરમાં એમના ધર્મપત્ની હતા, તે વળી પંજાબના ધર્મપત્ની, બંને સ્નેહ લગ્ન કરેલા. તે ધર્મપત્ની શીખ ધર્મ પાળે અને આ ભાઈ જૈન ધર્મ પાળે. એટલે ઘરમાં મહાવીર સ્વામીની મૂર્તિ ઘરના અંદર, અને બાજુમાં પાછું બીજી તરફ ગુરુ ગ્રંથ સાહેબ, શીખ ધર્મમાં જે ગુરુ ગ્રંથ સાહેબનું માન છે, 10 ગુરુઓની વાણી છે તેને ગુરુ ગ્રંથ સાહેબ કહેવામાં આવે છે. શીખ ધર્મના જે 10 ગુરુ થયા, સૌથી પ્રથમ ગુરુ નાનકદેવ અને 10મા ગુરુ ગોવિંદસિંહ થયા, તો આ 10 ગુરુઓની વાણી, ભજનો જે પુસ્તકમાં છે તેને એ લોકો ગુરુ ગ્રંથ સાહેબ કહે છે. તેમના શીખ ધર્મના ગુરુદ્વારાઓ, મંદિરને ગુરુદ્વારા કે ત્યાં બધે જ આ ગ્રંથ રાખવામાં આવે અને તેની જ પૂજા થાય. તો એમના ધર્મપત્નીએ ગુરુ ગ્રંથ સાહેબ રાખ્યો છે, રોજ એનો પાઠ કરે છે, અને એમણે મહાવીર સ્વામીની મૂર્તિ રાખી. છતાં બંનેનો ગૃહસ્થ આશ્રમ સારી રીતે ચાલે છે. ધર્મના નામે કંઈ કજીયો, કંઈ વાદ વિવાદ થતો નથી, સારી વાત છે. તો મને એમણે કહ્યું કે જુઓ કેવી વાત છે, અહીંયા અમે રહીએ છીએ આટલે દૂર, અને વર્ષો થઈ ગયા, અમારું કામ પણ એવું છે, અને છતાં પણ અહીંયા જે પાદરી લોકો છે, ખ્રિસ્તી ધર્મના પ્રચારકો, એમણે મને હમણાં એક કામ સોંપ્યું છે, જમીન આપી છે, મકાન આપ્યું છે, અને એમણે કહ્યું છે કે અહીંના માણસો માંસ ન ખાય, દારૂ ન પીએ, એ માટે તમે પ્રચાર કરો. ગુજરાતી ભાઈને આ કામ સોંપ્યું. તો મને કે અમે તો દારૂ લેતા નથી, માંસ ખાતા નથી. અમારું કામ એવું કે જલ્દી આ વસ્તુઓ તરફ ચાલ્યા જાવે. પણ મન એવું રાખ્યું છે કે મારી પત્ની પણ એવી જ છે, શીખ ધર્મ પાળે છે, અમે પણ એવા જ છીએ. પાર્ટીઓ થાય છે, પાર્ટીઓમાં અમારે જવાનું હોય, ફળ લઈએ છીએ, દૂધ લઈએ છીએ, રસ લઈએ છીએ. અમે પાર્ટી આપીએ તેમાં પણ શુદ્ધ શાકાહારી ભોજન જ આપીએ છીએ. ધૂમ્રપાન પણ અમે કરતો નથી. ઘણી સારી વાત કહેવાય ભાઈ. પાણીમાં કમળ રહે છે, કાદવની વચ્ચે કમળ રહે છે એમ શાસ્ત્રોમાં કહ્યું, ગીતામાં આવે છે. નલિની દલમ અંબુપત પદ્મપત્ર મિવાંબસા. જેવી રીતે કાદવમાં પાણીમાં કમળ રહે તેવી રીતે માનવે સંસારની વચ્ચે વસવું કે સંસારના દોષોની અસર ન થાય એ રહે. એનો આત્મા તો એવો જ નિર્મળ રહે. આવી રીતે વસીએ છીએ. ઘણી સારી વાત કહેવાય. તમે કહ્યું કે તમે અહીંયા રહીને પણ આવું નિર્મળ જીવન વ્યસન વગરનું જીવી શકો છો, આટલા મોટા ડોક્ટર થઈને, તે પ્રભુની કૃપા અને તમારો સત્ય સંકલ્પ બતાવે છે. ઘણી સારી વાત કહેવાય. હમણાં એક બીજા ડોક્ટર મને મળ્યા, ન્યુયોર્ક એરપોર્ટ પર મને રિસીવ કરવા આવેલા. તેમણે મને કહ્યું કે હું ડોક્ટર, દવાખાનું બંધ કરીને મને રિસીવ કરવા આવેલા, દિવસનો ટાઈમ હતો. એમણે કહ્યું રોજ ગીતાનો એક અધ્યાય વાંચું પછી જ દવાખાને જઉં છું. વર્ષોનો નિયમ છે, વાંચું છું. માંસ ભક્ષણ કરતો નથી, ઈંડા લેતો નથી, ધૂમ્રપાન કરતો નથી, દારૂ શરાબને અડતો નથી. અહીં રહીને પણ એવું જીવન જીવું છું, જીવી શકાય છે. અને અમારું આખું કુટુંબ આ રીતે જીવે છે, અમે બધા ભાઈઓ સાથે જ રહીએ છીએ. સારું કહેવાય. અહીંયા રહીને હું જપ કરું છું, અહીંયા રહીને ધ્યાન ધરું છું, ગીતા પાઠ કરું છું, સારી વાત છે. પણ સંતોને શાસ્ત્રો વધારે ભાગે એમ કહે છે કે સંઘનો રંગ લાગી જાય. કાચો માણસ હોય તો સંઘનો રંગ લાગે, જલ્દી લાગી જાય છે. અને પછી તે સંઘનો રંગ લાગેલો હોય તેમાંથી મુક્ત થવાને માટે થોડા મનોબળની આવશ્યકતા પડે. કળીકાળની અંદર અનેક પ્રકારના દૂષણો દોષો માણસને એમની અસર થાય છે, જો કાચો હોય તો. બીજી તરફ શાસ્ત્રો એમ કહે છે કે કલયુગ જેવો કોઈ યુગ આવવાનો જ નથી. આટલા બધા દોષો દૂષણો મનુષ્યોના મનોબળો નબળા હોવા છતાં પણ કલયુગની અંદર જો માણસે સહેલાઈથી શાંતિ મેળવવી હોય, તરવું હોય, બીજાને પણ શાંતિનો માર્ગ બતાવવો હોય, પરમાત્માની કૃપાને પામવી હોય, આત્મકલ્યાણ કરવું હોય, જતી વખતે શાંતિથી જવું હોય, જવાનું તો છે જ. દરેક કોઈ પણ અમર નથી, શરીરથી અમર નથી. અમે હમણાં અમેરિકામાં આવ્યા, હમણાં 3 શહેરોમાં જ્યાં જ્યાં ગયા ત્યાં મરણના સમાચાર જ સાંભળ્યા. બધાએ કહ્યું મરણ થયું ને કે અડધા માણસો નહીં આવે. કઈ વાત નથી. બીજે એક ઠેકાણે ગયા તો કે આજે જ મરણ થયું, એટલે અડધા માણસો પોણા માણસો રોકાઈ ગયા હશે. અહીંયા આવતા હતા તોય ખબર પડી કે કોઈનું મરણ થયું. તો મેં કહ્યું કે આ તો આપણને ખબર પડે છે કે મરણ થયું, કારણ કે આપણા ઓળખીતા સગાઓ છે માટે ખબર પડે. પણ જેમની આપણને ખબર જ નથી, જે આપણા સગા સંબંધી થતા નથી, એવા તો કેટલા બધા મરતા હશે આખા સંસારમાં. આખા અમેરિકામાં જ કેટલા મરતા હશે, એકલા ટેક્સાસમાં જ કેટલા મરતા હશે જેની આપણને માહિતી નથી. અને તેટલા જ પાછા જન્મતા હશે. આ જન્મ ને મરણનું ચક્ર તો સંસારની અંદર ચાલ્યા જ કરે અનાદિકાળથી. તો પછી માણસને એક દિવસ તો ચાલવાનું છે, જવાનું છે, બધું અહીંયા રહી જ જવાનું છે. આપણી બધી જ સંપત્તિ, આપણી બધી જ સાહેબી સમૃદ્ધિ જે કાંઈ છે તે બધું જ છોડીને એક દિવસ તો ખાલી હાથે વિદાય થવાનું છે. તો તેવી વખતે શાંતિથી વિદાય થઈ શકાય અને આપણે જીવીએ છીએ તે દરમિયાન પણ શાંતિથી જીવી શકાય એ માટે કળીકાળની અંદર શું સાધન કરવું, તો એ પણ શાસ્ત્રો સંતો સર્વસંમતિથી એક સાધન બતાવે. એક જ સાધન બતાવે છે લગભગ. કબીર સાહેબનું ભજન હમણાં આપણે સાંભળ્યું. કબીર સાહેબે એક જ ભજન બતાવ્યું, એક જ સાધન બતાવ્યું, ભજોરે ભૈયા રામ ગોવિંદ હરી. આ સાધન બતાવ્યું. તુલસીદાસજી મહારાજે રામાયણમાં તેવું જ સાધન બતાવ્યું. કલિયુગ સમયુગ આન નહી, કળિયુગ જેવો કોઈ યુગ આવવાનો નથી. જો નર કર વિશ્વાસ, માણસને જો વિશ્વાસ થઈ જાય તો બધી વસ્તુ વિશ્વાસથી જ થાય. ગાય રામ ગુણ ગન વિમલ ભવતર બિનહી પ્રયાસ. જો રામના ભગવાનના ગુણાનુવાદો ગાવામાં આવે તો સહેલાઈથી માણસ સંસારને તરી શકે, શાંતિ પામી શકે, સુખ પામી શકે, જીવનની ધન્યતાનો અનુભવ જીવતો હોય ત્યારે કરી શકે, અને જવાનો સમય આવે ત્યારે પણ શાંતિપૂર્વક, કોઈપણ પ્રકારની ફરિયાદ વગર, કોઈપણ પ્રકારના બડબડાટ વગર, ઉદ્વેગ વગર, શાંતિથી શરીર છોડીને ચાલી શકે. જીવન પણ ઉત્તમ બને, મરણ પણ મંગલ થઈ જાય. રામ નામ જેવું કોઈ નામ નથી શાસ્ત્રો. કલૌ કેવલ રામ નામ અધારા, જપત જપત ઉતરે ભવ પારા. તુલસીદાસજી પાછા રામાયણમાં કહે છે કે કલિકાળની અંદર તો નામનો જ આધાર છે, એને જપતા જપતા માણસ નૌકાનો આધાર લઈને જેમ પાણીની પાર પહોંચે તેમ પાર પહોંચી શકે છે. માટે નામનો આધાર લે, અને નામનો આધાર લેવાથી સહેલાઈથી સર્વ પ્રકારના દોષોમાંથી મુક્ત પણ થઈ શકે. સર્વ પ્રકારના પ્રલોભનોની વચ્ચે રહીને પણ નિર્લેપ રહી શકાય, અલિપ્ત રહી શકાય તેવી શક્તિ નામસ્મરણથી આપોઆપ પ્રાપ્ત થઈ જાય. નામસ્મરણ કરવાથી પરમાત્માની સાથે સંબંધ બંધાય, અને પરમાત્માની સાથે સંબંધ બંધાવાથી પરમાત્માની કૃપાનો લાભ મળે, અને પરમાત્માની કૃપાનો લાભ જેમ જેમ મળતો ચાલે તેમ તેમ આપણે સર્વ પ્રકારના દોષોમાંથી દૂષણોમાંથી ધીરે ધીરે મુક્તિ મેળવતા ચાલીએ, જીવન નિર્મળ બનતું ચાલે. આપણું જીવન જીવ્યાનો સંતોષ આપણને પ્રાપ્ત થાય. એટલે કબીર સાહેબે કહ્યું, ભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ. રામને ભજો, ગોવિંદને ભજો, હરિને ભજો, ત્રણને ભજવાના નથી, ભજવાના તો એકને જ છે. જે રામ છે તે જ ગોવિંદ છે, તે જ હરિ છે. એમને રામ એટલા માટે કહેવામાં આવે છે કે સૌમાં રમે છે, રમંતે, બધામાં રમે છે. યસ્મિન યોગિનઃ સહ રામ. યોગીઓ જેમનું ધ્યાન ધરે છે, જેમની ભક્તિ કરે છે, જેમનામાં વિશ્વાસ રાખે છે, તે પરમાત્મા રામ છે, અને તે જ પરમાત્મા સૌમાં રમી રહ્યા છે. સર્વવ્યાપક થઈને વસે છે જળ ચેતન રૂપી જગતમાં, તે રામ છે. આપણા શરીરમાં પણ તે જ રમી રહ્યા છે, આત્મા રૂપે તે જ પોતાનું કાર્ય કરી રહ્યા છે. એ શરીરની અંદર આત્મા છે તો વાણી બોલે છે, આંખ સાંભળે છે, કાન સાંભળવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે, શરીર હલનચલન કરે છે. આત્મા શરીરમાંથી નીકળી જાય, પિંજરમાંથી જેમ પક્ષી નીકળી જાય તેમ, તો પછી શરીર નિર્જીવ બની જાય. આંખ જોવાનું કામ ન કરી શકે, કાન સાંભળવાનું કામ કરી શકે નહીં, હાથ પગ હલનચલન કરી શકે નહીં, શ્વાસોશ્વાસ પોતાનું કામ કરી શકે નહીં. આપણને એમ થાય કે કોઈ પ્રકારની આશા નથી, સારામાં સારા ડાક્ટરને બોલાવીએ તો પણ ડાક્ટર શરીરને તપાસ્યા પછી કે ન હો, આશા નથી, ઠેકાણે પાડો, કઈ જ કિંમત રહી નહીં. આટલું મોટું શરીર એમાંથી રહેનારો ચાલ્યો ગયો એટલે ઘર એકલું પડી ગયું. ખલાસ, ઘર એકલું પડે તો બીજો ભાડૂત રહેવા આવી શકે, બીજો માલિક રહેવા આવી શકે, પણ આ ઘર તો પછી ખાલી થયું એટલે નકામું થયું. આમાં કોઈ ભાડૂત આ ઘરમાં રહેવા નહીં આવે, આ કોઈ વેચાતું હવે નહીં લે, મફત પણ કોઈ નહીં લે, આને તો હવે સ્મશાનમાં જ લઈ જવું પડશે. ખલાસ. તો જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી જ શરીરની કિંમત, શરીરનું મૂલ્ય, શરીરનું મહત્વ છે. તો જેને લીધે આ શરીરનું મૂલ્ય છે તે રામ, તે જ ગોવિંદ છે. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું રક્ષણ જે કરે, જેનું શરણ લેવાથી મન પર, ઇન્દ્રિયો પર સંયમ કરી શકાય છે જેની કૃપાથી, તે ગોવિંદ છે. ગોનો અર્થ ગાય પણ થાય છે અને ગોનો અર્થ ઇન્દ્રિયો પણ થાય, તો મન પણ ઇન્દ્રિયોમાં આવી જાય છે. પ્રભુનું શરણ લેવાથી મન અને ઇન્દ્રિયો પર વિજય મળી જાય છે. અને તે જ પાછા હરિ પણ છે. હરિ એટલા માટે છે કે હરણ કરે છે. ભગવાને કહ્યું કે જે મારું શરણ લે છે તેની પ્રિય વસ્તુ જે હોય, જેને જેની અંદર એની મમતા કે આશક્તિ હોય તેનું હરણ કરી નાખ્યું, તેને લઈ નાખેલું. એટલે શરૂઆતમાં તેને ખરાબ લાગે છે, પણ પછી તે ભક્ત મારી તરફ વળી જાય છે. એ સંસારના પદાર્થોની વિનાશશીલતાને, ક્ષણભંગુરતાને સમજી જાય છે અને પછી મારું જ શરણ લે છે. એટલે આશક્તિના બધા જ અંકુરોને દૂર કરવા માટે હું ભક્તને મારા જ ચરણોમાં પ્રેમ કરવાને માટે તૈયાર બનાવું છું. તો હરણ કરું છું ભક્તની મમતાનું, હરણ કરું છું ભક્તની વાસનાનું, હરણ કરું છું ભક્તની આશક્તિનું, એના અહંકારનું, એના રાગનું, એના દ્વેષનું, એની લાલસાઓનું, તૃષ્ણાઓનું, અને છેવટે હરણ કરું છું ચિરકાળના એના વિયોગનું, એની અશાંતિનું હરણ કરું છું, મારું દર્શન એને આપું છું. તો હરણ કરનાર જે છે તે હરિ છે. ભજો રે ભૈયા રામ ગોવિંદ. કબીર સાહેબે પછી કહ્યું, સંતત સંપત સુખ કે કારણ. તમારે જો સુખ પામવું હોય, સંપત્તિ પામવી હોય, સદાને માટેની સંપત્તિ, તો પણ ભગવાનનું શરણ. અને જો તમારે સંતતિ પામવી હોય, સંતત સંતતિ, તો તેને માટે પણ પ્રભુનું શરણ. અને સંતત સંપત્તિ પામવી હોય, સનાતન સંપત્તિ, તો પણ પ્રભુનું શરણ. સુખ પામવું હોય તો પણ રામનું, પ્રભુનું શરણ. જ્યારથી ભૂલ્યા છો ત્યાંથી ફરી ગણો. કબીર સાહેબ, મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તો પ્રભુનું સ્મરણ પણ, મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તો પછી આપણે કોઈ પણ દિવસ જેણે આપણને શરીર આપ્યું તેને યાદ કરીએ છીએ કે એનો આભાર માનીએ છીએ. કોઈ માણસ આપણને નાસ્તો કરાવે, ચાનો પ્યાલો પાય, તો પણ એનો આપણે આભાર માનીએ, આપણે જોઈએ છીએ, આભાર માનીએ છીએ. અમસ્તા અમસ્તા પણ આપણે સાંભળતા નથી. પ્લેનમાં બેઠા હોઈએ તો પણ સૂચનાઓ આપે છે માણસો કે હવે વિમાન આપણું આટલા 1000 ફીટની ઊંચાઈ પરથી ઉડશે, નીચે આ નગર આવશે, આગળની ક્લાઇમેટ આવી છે. અને તે પછી એનાઉન્સમેન્ટ કરનારા તરત જ કે છે થેન્ક યુ. કઈ જરૂર નથી તોય થેન્ક યુ કે છે, કે તમે સાંભળ્યું એટલા માટે થેન્ક યુ બોલો. આમાં થેન્ક યુ બોલવાની કઈ જરૂર? મને દરેક વખતે એમ લાગે કે આ દરેક વખતે થેન્ક યુ હું કામ બોલું. કઈ જરૂર નથી, નકામો જ શબ્દ પ્રયોગ થયો. એણે તો એનાઉન્સમેન્ટ કરી નાખી, હવે પછી થેન્ક યુ. પછી એમ લાગ્યું કે કદાચ આને એમ લાગતું હશે કે મેં એનાઉન્સ કર્યું અને આ બેસનારાઓ શાંતિથી સાંભળ્યું મને અને એનાઉન્સ કરવાની તક આપી, એટલા માટે ધન્યવાદ, થેન્ક યુ, આભાર તમારો બોલો. નાની નાની વાતમાં પણ એ થેન્ક યુ. આપણે કહીએ ભાઈ આ ઠેકાણે મારે જવું છે ને, તો કે લેફ્ટ, ધેન રાઇટ, ધેન સ્ટ્રેટ, થેન્ક યુ. એમાં તમે વળી થેન્ક યુ હું કર્યું? અમને લેફ્ટ રાઇટ સ્ટ્રેટ કહ્યું તમે થેન્ક યુ કરીએ, પણ એ પહેલા એ થેન્ક યુ કરે છે. એક જણને મેં પૂછ્યું તમે કેમ થેન્ક યુ કર્યું, મારે થેન્ક યુ કરવાનું? તો કે તમે મને પૂછ્યું ને, એટલે મને સેવા કરવાની તક આપી મનુષ્ય તરીકે, એટલે હું થેન્ક યુ, આભાર માનું તમારો. તમે ન પૂછ્યું તો હું સેવા કેવી રીતે કરી શકું? બોલો, ભાવના આવી છે આ માણસોની અંદર, એટલે કે અમે થેન્ક યુ કર્યું. બહુ સારું. એકવાર અમે રસ્તો ભૂલેલા અને એક જણને અમે પૂછ્યું પોલીસને, તો ગયા એવા જણે કહ્યું થેન્ક યુ. કહું હજુ તો બોલ્યા નથી, ના થેન્ક યુ કરી. તો ભાઈ પોલીસને હસતા હસતા અમે કહ્યું તમે પહેલેથી થેન્ક યુ કેમ કર્યું? તો કે નવરો બેઠો હતો ને તમે મારી સેવા માગવા આવ્યા, હું સમજી ગયો, એટલે થેન્ક યુ, તમારો આભાર. હું પોલીસ એટલા માટે જ બન્યો છું કે બીજાને ઉપયોગી થયો. તમે કહો બતાવો અમારે ક્યાં જવું? તો કે બેસી જાઓ ને મોટરમાં. મેં કહું ક્યાં? ગુજરાતમાં આવી રીતે આપણે અજાણ્યા પોલીસની મોટરમાં બેસીએ તો આપણને ક્યાં ને ક્યાંય લઈ જાય. ક્યાં? તો કે હું તમને એ જગ્યાએ લઈ જાઉં, અહીંથી બહુ દૂર નથી. તમને એકલો હું કહું કામ જાઉં તેમ જાઓ તો તમે અજાણ્યા છો એ નક્કી થઈ ગયું છે. એટલે મારી મોટરમાં જ બેસી ગયો તો હું તમને લઈ જાઉં. કહું મોટર તો અમારી પાસે છે તો ઉતરીને આ પૂછવા તમને આવ્યા? તો કે ધેન ફોલો, અમારી મોટર આગળ ચાલે ને તમારી પાછળ ચલાવો. બોલો, એ પછી એને ઉતાર્યા જ્યાં જવું હતું ત્યાં મોટર અમારી ઉભી રહી, એની પહેલા ઉભી રહી, પછી અમે ઉતર્યા. તો કે થેન્ક યુ. હું પાછો થેન્ક યુ, થેન્ક યુ થી આમ હાલતા ચાલતા થેન્ક યુ થઈ ગયું. બોલો, પ્રવચન કરનાર સત્સંગ કરનારને આપણે થેન્ક યુ કહીએ છીએ? કોઈ દાડો નથી કહેતા. પ્રવચન કરનાર આવે તો હાથે જોડીએ નહીં કોઈ વાર આપણે બોલવાનું. થેન્ક યુ તો કહેવાની વાત જ ક્યાં? તમારો આભાર ભાઈ આવ્યા આટલે બધે દૂર ભારતથી, થેન્ક યુ. શિષ્ટાચાર છે,
પણ તે પણ આપણે ઘણી વાર ન કરીએ. આમ બે જ રહીએ, જોઈ રહીએ કોઈ વાઘ આવ્યો, રીછ આવ્યો, શું આવ્યું, આ કોઈ જાનવર આવ્યું. શિષ્ટાચારો છે બધા. સંતના દર્શન કરો તો પ્રણામ કરો, દેવ દર્શન કરો તો પ્રણામ કરો, મંદિરમાં જુઓ તો પ્રણામ કરો, માતા પિતાને પ્રણામ કરો. શિષ્ટાચાર. અને પછી આપણે આભાર માનીએ, કહો સંતો આપણને સન્માર્ગ બતાવવા માટે આવ્યા, ધન્યવાદ. તો નાની નાની વાતોમાં આ લોકો થેન્ક યુ કર્યા જ કરે. આપણે કોઈ દિવસ પરમાત્માને થેન્ક યુ કર્યું? કોઈ દાડો કરતા નથી. ચા પીનાર આપનારને થેન્ક યુ, બ્રેકફાસ્ટ કરાવનારને થેન્ક યુ, રસ્તો બતાવનાર પોલીસને થેન્ક યુ, પણ જેણે આપણું જીવન આપણને આપ્યું કોઈ દિવસ એને થેન્ક યુ કહ્યું? રાતે પથારીમાં સુઈ ગયા, લો હવે આપણને ખબર જ નથી જાગીશું કે નહીં જાગીએ. આપણી પાસે કોઈ લખાણ છે કે સવારે જાગવાના? કશું નથી. ઘણા પથારીમાં જ મરી જાય, ઘણા પથારીમાં મરી જાય. એકવાર અમારે મદ્રાસ જવું હતું તો મદ્રાસનો કાર્યક્રમ નક્કી થઈ ગયો, વર્ષો થઈ ગયા એ વાતને, અને અમે તૈયાર થઈ ગયેલા. આગલી રાત્રે તૈયાર, સામાન બધો તૈયાર, પેક. મેં ને મારા માતાજી મારી સાથે રહેતા હતા, પેક સામાન અમે કર્યું. સવારે હવે નીકળવાનું જ હતું ત્યાં મેં એમને કહ્યું, મેં કોઈ જરા જોઈ તો આવીએ. એમના સાસુ હતા ઘરના બાજુના ઓરડામાં રહેતા હતા, મેં કોઈ જરા જોઈ આવીએ એમને કેવા છે. તો ગયા અમે, તો એ તો સુતેલા જ હતા. તમે માતાજીને કહ્યું, મેં કહું આ તો સુતેલા છે એટલે આવ્યા. જોયું તો એ તો ખરે મન કે મરેલા છે. તો પછી એક બીજા ભાઈને બોલાવ્યા જે ડાક્ટરનું કામ કરતા હતા, એમણે જોયા તો કે મરી ગયા છે, પથારીમાં છું. બોલો તો પછી બાંધેલું જે બધું હતું તે છોડી નાખવું પડ્યું. મરણ થયેલું કાંઈ જવાય આપણાથી? જ્યાં સુધી અમુક દિવસો નહીં થાય, હવે ભજન એની પાછળ કરીએ, ક્રિયાઓ કરીએ, કાંઈ પણ કરીએ, પછી જ આપણાથી નીકળાય. નીકળી ગયા હોત ને મરણ થયું હોત તો પાછા આવવું પડત, ના તો ચાલતા પહેલા જોયું તો મરણ થયું. તો આપણને ખબર છે ઘણી વાર આ રીતે માણસો પથારીમાં જ મરી જાય, બાથરૂમમાં મરી જાય. બાથરૂમમાં ગયા છીએ ભાઈ, ત્યાં જ ખલાસ, હાર્ટ એટેક. કંઈ જ ખબર પડતી નથી મરણ કેવી રીતે થાય છે. હવે અત્યારે મરણની ખબર પડે એવા યોગીઓ તો કોઈક જ હોય. અમારા માતાજીને ખબર પડી ગઈ, એક વર્ષ પહેલા એમનો સ્વર્ગવાસ થઈ ગયો, હમણાં જ 78 વર્ષની ઉંમરે. પહેલા હું અમેરિકા આવ્યો 3 વર્ષ પહેલા, ત્યારે માતાજીને લઈને જ આવ્યો તો હરમણભાઈ જાણે છે. સ્ટોકટનમાં એમને ત્યાં અમે રહેલા પણ ખરા, એમની મોટલ હતી ત્યાં. હમણાં જ એક વર્ષ પહેલા સ્વર્ગવાસ થઈ ગયો, પણ એમને 5 દિવસ પહેલા ખબર પડી ગઈ. એમણે કહ્યું કે 5મે દિવસે જવાનું છે આપણે, 5મે દિવસે જ શરીર પછી છૂટે. બીમાર પડ્યા ત્યારથી કહેતા હતા કે આ મરણ પથારી છે, હવે બેઠા નહીં થવાય મારાથી. સૂચી જાય છે કેટલાક, બધાને સૂચતું નથી, કેટલાક જીવોને સૂચી જાય. યોગીઓને, ભક્તોને, જેમના જીવન પવિત્ર હોય તેમને અંદરથી ભાસ થઈ જાય છે કેટલીક વાર, અને તે ભાસ સાચો પડે. તો આ શક્તિ જે આપણને આ જગતમાં જન્મ આપે, અને રાત્રે આપણે સુઈ જઈએ પથારીમાં તો સવારે જાગતા કરે છે, ત્યારે જ આપણને ખબર પડે કે આપણે જાગતા છીએ. એ શક્તિને કોઈ પણ દિવસ આપણે થેન્ક યુ કહેતા નથી. ચા આપનારને થેન્ક યુ, પણ હે પ્રભુ તમે મને જગાડ્યો, આભાર, ધન્યવાદ. જગાડેલો રાખજો, હજુ જાગ્યા પછી સત્કર્મ કરવાની શક્તિ આપજો, જેથી તમને એમ ન થાય કે આને ના જગાડ્યો હોત તો સારું, અફસોસ ન થાય કે મેં આને જગાડ્યો તો ખોટા કામો કરી રહ્યો છે. હવે અત્યારે જગાડ્યા પછી તમે મને જુઓ તો હું સારા કામો કરું, તમને આનંદ થાય કે આને હજુ વધારે જગાડેલો જ રાખો ભાઈ. હે પ્રભુ કૃપા કરજો. ખાવા બેઠા હોઈએ ત્યારે પ્રભુને થેન્ક યુ કરીએ, આ પ્રભુ. ઘણા માણસોને ખાવાનું પૂરતું મળતું નથી, અમને તો કેટલું સરસ ખાવાનું મળ્યું, ધન્યવાદ. માતાના ઉદરમાં જે શક્તિ આપણી રક્ષા કરી છે, અને જે શક્તિ એ બહાર જન્મ્યા પહેલા જ માતાના શરીરમાં આપણા દૂધના પોષણની વ્યવસ્થા કરી, તે શક્તિ પરમાત્માની પરમ શક્તિ, તેને આપણે ભૂલી જઈએ છીએ. એને ભાગ્યે જ યાદ કરીએ છીએ જીવનની અંદર. તે શક્તિ રામની છે, તે શક્તિ હરિની છે, તે શક્તિ ગોવિંદની છે. કબીર સાહેબ કહે છે તેને યાદ કરો, નિરંતર યાદ કરો, તો તમે સુખી થશો, તો તમને શાંતિ સાંપડશે, તો તમારી ઘણી બધી મુસીબતો અને મુશ્કેલીઓનો ઉકેલ આવી જશે. શક્તિ ઘણી અનંત છે. જે માણસો એ શક્તિની શરણ લે છે તે જીવો ધન્ય બની જાય, જગતની અંદર કૃતાર્થ બની જાય છે, એમને કોઈ જાતની ચિંતા રહેતી નથી. અમારા ગામમાં એક પંડિત હતા. એ પંડિત બપોરે રામાયણની ભાગવતની કથા વર્ષોથી કરે અને ગામના માણસો થોડા ઘણા ભેગા થાય એમને ઘેર અને સંભળાય. એમનો મોટો છોકરો ઘણું કમાય અમદાવાદમાં, પણ એમની સેવા ન કરે. તે પંડિતને બહુ દુઃખ થાય. મારી પાસે આવીને કહે, મને કે શું કરું, છોકરો આવો પાક્યો છે. કહું, ભાઈ કલિયુગ છે, તમારા સંસ્કાર સારા ન હોય તો તમારી સેવા ના પણ છોકરો કરે. તો કે બીજાની કરે છે, બીજાને જમાડે છે, મને તો જમાડતો પણ નથી. કહું, કાંઈ વાત, આપણા ઋણા અનુબંધો એવા, અફસોસ ન કરો. તો મને કે હવે કરું શું, મને ઘણી વાર થાય છે કે આપઘાત કરું, કારણ કે ખાવાની પણ ઘરની અંદર સામગ્રી પૂરતી નથી કે એક વાર પૂરતી. મેં કોઈ જુઓ, તમે આ રામાયણ ભાગવતની કથા વાંચો છો ને, તે પ્રભુનું શરણ લો ને, એનું સ્મરણ કરો, એની પ્રાર્થના કરો, તે તમારી માટે બારણા ઉગાડશે તો એવા ઉગાડી નાખશે કે જેની કલ્પના તમે ના કરી શકો. તમે શરણ લો અને ખરેખર પછીથી એ માઈએ મારા વચનમાં વિશ્વાસ રાખીને મંત્ર જપ કરવાનો આરંભ કર્યો, પ્રાર્થના કરવા માંડી. અને થોડા જ વખતમાં, લગભગ એકાદ મહિનામાં જ, દૂર એક બીજું ગામ હતું ત્યાંથી કેટલાક માણસો આવ્યા. એમને કે અમારા ગામમાં ચાલો, અમારા ગામમાં ચાલો, ત્યાં તમને રહેવાનું ઘર અમે આપીશું, અને અમારે કથા કરનાર કોઈ નથી, સત્સંગ કરાવનાર કોઈ નથી, તમે રોજ સત્સંગ કલાક કરાવજો બપોરે, અમે તમારું બધું ધ્યાન રાખીશું, જીવશો ત્યાં સુધી અમે પાડશું તમને ને તમારી પત્ની બંને. તો એ ભાઈ મારી પાસે આવ્યા. મને કે હું જઉં કે ના જઉં, આ માણસો આવું કહેવા આવ્યા? મેં કહું જરૂર જાઉં, ભગવાને તમારે માટે દરવાજો ઉગાડી આપ્યો. તો ગયા અને સુખી થઈ ગયા. ગયા પછી કલાક બે કલાક કથા બપોરે કરે, રાત્રે ભજનો સંભળાવે, ગામના સત્સંગીઓ ભેગા થઈ જાય, રહેવાનું મફત ઘર, સીધા સામાનની કોઈ પણ પ્રકારની કચાશ નહીં, આનંદ આનંદ. શરીર એમનું સુધરી ગયું, મન સુધરી ગયું. મેં કોઈ જુઓ, છોકરાનો તમે ભરોસો રાખ્યો હોત તો દુઃખી થઈ ગયા હોત, તમે ભગવાનનો ભરોસો રાખ્યો તો કેટલા સુખી થયા. મને કે તમે મને આ રસ્તો બહુ સારો બતાવ્યો, હું કથાકાર હતો તો પણ મને ભગવાનમાં આટલો વિશ્વાસ રહ્યો હતો. આ શક્તિ છે પ્રભુની, જો એનો આપણે વિશ્વાસ રાખીએ અને એનું શરણ લઈએ તો કદી આપણે દુઃખી થતા નથી. એ ભગવાનને ભજવા માટે કબીર સાહેબ કહે છે, સંતત સંપત સુખ કે કારણ જાસે ભૂલ પડી. આ ભજવામાં કોઈ ધનની જરૂર નથી, જપ કરવાના છે, નામ જપ કરવાના છે, મન લાગે તો પણ કરવાના છે, ન લાગે તો પણ કરવાના છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે. એમ કરતા કરતા પછી ભગવાનના ચારુ ચરણોમાં પ્રેમ થશે અને ભગવાનની કૃપાનો પછી અનુભવ પણ થશે. કબીર સાહેબ કહે છે કે મુખ પ્રભુના સ્મરણને માટે જ મળેલું છે, જપ તપ સાધન કછું ના લાગત, ખર્ચત નહીં ગઠરી. આમાં કોઈ તપ કરવાની જરૂર નથી, સાધના કરવાની જરૂર નથી, જપનો પ્રયાસ કરવાની જરૂર નથી, ખાલી નામ બોલવાનું છે, પૈસા આમાં ખર્ચવાના નથી, અને છતાં વળતર ઘણું પ્રાપ્ત થવાનું છે, ઘણું વળતર પ્રાપ્ત થશે. શાંતિ જીવનમાં બધું છે, પણ શાંતિ ઘણે ઠેકાણે નથી. સમૃદ્ધિ છે, ટેલિવિઝન છે, મોજશોખના સાધનો છે, પણ ઘણે ઠેકાણે શાંતિ મનની નથી. પરમાત્માના સ્મરણ સિવાય શાંતિ પ્રાપ્ત થતી જ નથી, બીજો કોઈ માર્ગ જ નથી. કબીર સાહેબ કહે છે શાંતિ મળશે, સુખ મળશે, આનંદ મળશે, મુખથી પરમાત્માના નામના ગુણાનુવાદ ગાવા જોઈએ, એમ કબીર સાહેબ કહે છે. માર્ગ બતાવે છે, સુંદર માર્ગ બતાવે છે. કહત કબીરા જા મુખ રામ નાહી, સો મુખ ધૂળ ભરી. જેના મોઢામાં રામ નથી એના મોઢામાં છેવટે ધૂળ જ પડવાની છે. સ્મશાનમાં એને લઈ જશે, ફાટી જશે મોઢું છેવટે, મોઢાનો સદુપયોગ નહીં થઈ શકે. જે એને માટે મળ્યું છે આ મોઢું, વદન મિલા હરિગુન ગાને હો. કબીર સાહેબે જ એક બીજા પદમાં કહ્યું કે મોઢું શાને માટે મળ્યું, તો કે વદન મિલા હરિગુણ ગાને કો, શ્રવણ મિલા કથા સાંભળવા માટે, હાથ મળ્યો કરદાન મળ્યો.
મત કરો મોહ તું હરિભજન કો માન રે, મત કરો મોહ તું હરિભજન કો માન રે.
કબીર સાહેબ કહે છે હરિભજનને માનપૂર્વક જો, હરિભજન કર અને તું મોહ ન કર જગતમાં રહીને, કે છે કોઈ વસ્તુનો મોહ ન કર. જે વસ્તુનો તું મોહ કરીશ તે વસ્તુ તારી પાસે રહેવાની નથી કાયમને માટે, તો તું દુઃખી થઈ જવાનો. જેમાં તે મોહ કર્યો હશે, શરીરમાં કર્યો હશે, સ્ત્રીમાં કર્યો હશે, પતિમાં કર્યો હશે, પુત્ર પરિવારમાં કર્યો હશે, ધનમાં કર્યો હશે, તે વસ્તુ તને દુઃખી કરશે, કારણ કે સાથે તો આવવાની છે. માટે મોહ કરવો જોઈએ તો પ્રભુમાં કર, તારા કર્તવ્યો બજા, પણ મોહ કશાયમાં કરતો નહીં.
હરિભજન કો માન રે, નયન મિલાય દર્શન કરને કો.
આંખ મળી છે દર્શન કરવા, પ્રભુનું દર્શન કર, સારું જો બધાયમાં.
નયન મિલે દર્શન કરને કો, શ્રવણ મિલે સુન જ્ઞાન રે, મત કર મોહ તું હરિભજન કો માન રે.
શ્રવણ મળ્યા, કાન, જ્ઞાન સાંભળ, કથાઓ સાંભળ, જીવનને ઉપયોગી કલ્યાણકારક વાતો, સત્સંગ, તેનું શ્રવણ કર.
શ્રવણ મિલે સુન જ્ઞાન રે, મત કર મોહ તું હરિભજન કો માન રે. હરિભજન કો માન રે, વદન મિલા હરિગુન ગાને કો.
પ્રભુના ગુણાનુવાદ ગાઓ, નામ જપ કરો, કીર્તન કરો.
વદન મિલા હરિગુન ગાને કો, હાથ દિયે કર દાન રે, હાથ દિયે કર દાન રે, મત કર મોહ તું હરિભજન કો માન રે. મત કર મોહ તું હરિભજન કો માન રે. કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ, કંચન નિપજત ખાન રે.
આવી રીતે જો તું ચાલીશ તો સોનાની ખાણ તારા હાથમાં આવી જશે, સર્વ પ્રકારે સુખી બનીશ, સમૃદ્ધિ પામીશ, ધન્ય બની જઈશ, કોઈ પ્રકારની દીનતા લાચારી જીવનમાં રહેશે જ નહીં. કહેશ
કહત કબીરા સુનો ભાઈ સાધો, કંચન નિપજત ખાન રે, મત કરો મોહ તું હરિભજન કો માન રે. મત કરો મોહ તું હરિભજન કો માન રે, હરિભજન કો માન રે.
સંતો માર્ગ બતાવી ગયા, આપણે તે માર્ગે ચાલવાનું બાકી. એ તો પોતાનું કામ કરીને ગયા, તે માર્ગે ચાલી ગયા, જીવનનું કલ્યાણ કરી ગયા, અને પાછળ પોતાના વચનો મૂકતા ગયા છે. જેને ચાલવું હોય તેને માટે માર્ગદર્શન પોતે કરતા ગયા. પ્રભુનું સ્મરણ કરો, જીવનમાં શાંતિ મેળવવી હોય, સુખી થવું હોય તો પણ સ્મરણ કરો. તમે કહેશો કે અમારે તો ડોલર મેળવવા હોય તો સ્મરણ કરવાથી ચાલે એવું છે? અમે કહે ડોલર મેળવવા હોય તો એ સ્મરણ કરો. આમે સ્મરણ કર્યું તો જુઓ, અમને ડોલર મળે છે? નથી મળતા, બેઠે બેઠે મળે છે. લો, અમે સ્મરણ કર્યું તો અમને ધન મળે છે. ધન ન મળે તો અમે અમેરિકા કેવી રીતે આવી, ભારતથી અવાય કેવી રીતે? કઈ એરપોર્ટ વાળા કે એરોપ્લેન વાળા અમારા કઈ સગા થાય છે, મફત મોકલી આપે એવા? કેવી રીતે આવવાનું આટલે બધે દૂર, હજારો માઇલ? તો બોલો, આ કેવી કમાણી છે? આ કમાણી વગર બધું થતું હશે આવવાનું? હજારો રૂપિયાનો ખર્ચ છે બોલો, આવવાનો ને જવાનો. તો ક્યાંથી થયું?
હરિભજન કો માનરે,
પ્રભુનું સ્મરણ છે આની પાછળ. આનંદ બોલો.
તમને શંકા થાય ભાઈ સંસારનું સુખ તો કઈ મળવાનું છે, પૈસા કઈ મળવાના? અમે કહે પૈસા શું, પૈસાની ટંકશાળ પડે. તમને વિશ્વાસ જો હોય ને સ્મરણ કરો તો આનંદ આનંદ થાય. પણ એટલો બધો વિશ્વાસ થવાનું કામ સહેલું નથી, માટે કરો. જ્યાં સુધી એટલો વિશ્વાસ ના આવે ત્યાં સુધી બે મોરચે લડો. એક બાજુ કર્તવ્ય કરો, ધન ઉપાર્જન કરવાને માટે પ્રભુએ શરીર આપ્યું, બુદ્ધિ આપી, સમય આપ્યો, સદુપયોગ કરો. પણ ડટાઈ ન જાઓ. કબીર સાહેબ કહે છે મોહ ન કરો સંસારનો, ભગવાનને ભૂલતા નહીં આ રંગરાગોની પાછળ, કારણ કે છેવટે તો ચાલવાનું જ છે. ધનનો સદુપયોગ કરજો, જીવનનો સદુપયોગ કરો, પ્રભુની ભક્તિ થોડી ઘણી કરો, સાધના કરો, સત્સંગ કરો, તો તેનાથી જીવનનું કલ્યાણ કરી શકશો. બાકી એવા એવા સંતો પણ થયા, એવા ભક્તો પણ થયા જે કેવળ ભજન જ કરે, અને ભજન કરતા છતાં પણ પ્રભુ એમનું ધ્યાન રાખતા, આપોઆપ બધું જ ધ્યાન રાખે. ભગવાને કહેલું જ યોગક્ષેમમ વહામ્યમ, ભગવાનની પ્રતિજ્ઞા છે, તે રીતે કરે છે. આપણને ભલે ચિંતા થાય પણ પ્રભુ આપણે જો એનું ચિંતન કરીએ તો આપણું પડે પડે ધ્યાન રાખે છે. પણ કળીકાળની અંદર જીવોની અંદર આટલી બધી શ્રદ્ધા જાગતી નથી, મુશ્કેલી. એમને થાય અમારું શું થશે, અમારું શું થશે, માં સર્વેશ્વરી જેવી શ્રદ્ધા જાગવી કાંઈ રમત વાત છે? બોલો, માં સર્વેશ્વરી બેઠા જ છે ને પાસે, કાંઈ ફેર છે એમાં? એમને કાંઈ શિંગડા ઉગેલા છે? ત્યારે પાછળ પૂછડું નથી, મનુષ્યના જેવી જ આકૃતિ છે. બોલો, તેમને આસન આપવામાં આવ્યું છે, શું કામ? એમનું જીવન એવું છે કે આપણે આસન આપીએ તોય ઓછું, આરતી ઉતારીએ તોય ઓછી, પૂજન કરીએ તોય ઓછું. એ શરીરનું પૂજન નથી, શરીરને આસન નથી અપાતું, ગુણોને અપાય છે, ગુણ યોગ્યતા. તો એમનામાં આપણામાં શું ફેર? આંખ તો એમને બે જ છે, આપણે બે જ. એમને પણ નાકના બે જ છિદ્રો છે, કાંઈ ત્રણ નથી કે એક નથી, આપણે બે જ છે. એમના કાન પણ આ બાજુ જ છે, કાંઈ કપાળમાં નથી, એ બાજુ જ છે, સાઈડમાં જ છે. બધાને એવી રીતે છે, એ ધરતી પર પગ મૂકીને જ ચાલે, કાંઈ આકાશમાં આમ ચાલતા એ વખતે ઊંચા ચાલતા નથી, નીચે કબડી પડે. સુવે છે ત્યારે પણ જે રીતે આપણે સુએ તે રીતે સુએ. ફેર ક્યાં છે? મનમાં ફેર છે, વિચારોમાં ફેર છે, ભાવોમાં ફેર છે, હૃદયમાં ફેર છે. એમણે પ્રભુનું ભજન કરવા માટે ઘણા આકરા કષ્ટો વેઠ્યા સંસારમાં રહીને, અને છેવટે બધું ત્યાગી દીધું. બોલો, જેની પાસે કશું ન હોય એને ત્યાગવાનું શું? એકાદશી હોય એ બારસને કે મારે ત્યાં ખાવા આવજે, એકાદશી પાસે જ ખવડાવવાનું કંઈ નથી. લગ્ન થતું જ ન હોય, પ્રયત્નો બહુ કર્યા હોય, કન્યા મળી જ ન હોય, પછી કે આપણે ત્યારે બ્રહ્મચારી જ છીએ. મળી નહીં એટલે બ્રહ્મચારી, મળતી ન હોય ને પરણે નહીં, એ જુદી જાતનો ત્યાગ છે. એટલે એમની પાસે બધું છે, હતું, સુખી ઘરમાં જન્મ, માતા પિતા છે, ઘર સુખી છે, જમીન છે, જાગીર છે, બધું છે, ગાડી છે, મોટર ગાડી છે ઘેર. અત્યારે પણ એમને ઘેર પ્રવચનો કરવા ગામમાં જઈએ તો ગાડીમાં જઈએ છીએ, આજુબાજુના ગામોમાં એમની મોટર ગાડીમાં જ લઈ જાય છે. વિદ્યા આધુનિક છે, બીએ બીએડ છે, ભણેલા છે, પ્રિન્સિપલ તરીકે સર્વિસ કરતા સુરતમાં, સાધના વિદ્યા ભવન સુરત વરાછારું, પ્રિન્સિપલ તરીકે સર્વિસ વર્ષો સુધી કરતા સુખી છે. રહેવાનું ઘર હજુ સુરતમાં રાખ્યું છે, કદાચ જરૂર પડે કોઈક વાર તો ત્યાં જ અમે ઉતરીએ પણ છીએ. સરસ મજાનું મકાન રાખ્યું છે સોસાયટી વિસ્તારમાં રામદેવ રોડ પર, એ પણ છે. અભાવ નથી કે ભગવાનને માર્ગે વળ્યા, છતાં વિચાર્યું કે મનુષ્ય જીવનમાં પ્રભુને પામવા માટે પ્રયત્ન કરો. ભોગ તો બધી યોનિમાં મળવાના, ભજન કઈ યોનિમાં મળવાનું? ભજન આ યોનિમાં જ મળે, મનુષ્ય યોનિમાં જ. ઉંમર હજુ નાની છે, એમ પણ નહીં કે ગળપણ આવ્યું ને કોઈ ભાવ ન પૂછતો ચાલો આમ જોઈએ, એવું કઈ નહીં. હજુ તો 40 વર્ષ થયા નથી, તો રાજીનામું આપી દીધું પ્રિન્સિપલ તરીકેનું. બોલો, ચાલુ નોકરી,
મીરાબાઈની જેમ, મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ, દુસરો ન કોઈ સાધુ સકલ લોક જોઈ. ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ, સાધુ સંગ બૈઠ બૈઠ લોક લાજ ખોઈ. સુરતમાં સત્સંગો થાય, મહાત્માઓ અનેક આવે સાંભળવા જાય, ઘેર જપ કરે, તપ કરે, વ્રત કરે, બધું જ બોલો. અમારા પ્રવચનો પણ સુરતમાં 12 વર્ષથી થાય, હજારો માણસો ભેગા થાય, એ પણ સાંભળવા આવે. કોઈ જીવના સંસ્કાર વધારે હોય, કોઈના ઓછા હોય, સાંભળવા તો કેટલાય બધા આવતા હોય, ભગવાનનું નામ પણ કેટલાય લેતા હોય. રામ રામ સબ કોઈ કહે ઠગ ઠાકુર ઓર ચોર. ચોર પણ મંદિરમાં જાય, પ્રભુ આજે સારું ઘર બતાવજે, ભાવનામાં ફેર છે. ઠગ પણ જાય, આજે સારાને ઠગી શકું, આજનો દાડો સારો કરજો. બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ કિશોર. અને પ્રેમથી ભજનારા પણ કોઈ હોય, એ ભગવાનની ચોરી કરવા માંગે, એની કૃપાની ચોરી. એવી રીતે ભજતા 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 વર્ષો થઈ ગયા, અને પૂર્વજન્મના સંસ્કારો પાછા. એટલે સંકલ્પ કર્યો કે પ્રભુને જ ભજીએ, બધું મૂકી દઈએ. અઘરી વાત છે, બહુ અઘરી વાત, ઘણી અઘરી વાત. રાજીનામું આપી દીધું, અબ તો ગિરધર ગોપાલ એને રસ્તે ચાલો. સ્ત્રી છે કે પુરુષ છે એટલે આસન કઈ નથી આપતા, પણ આ ત્યાગને આસન આપવામાં આવે. કોઈ રાગને આસન આપતું નથી, પ્રભુના રાગને આસન અપાય, એ રાગ પ્રભુનો ત્યાગ છે, અપરિગ્રહ છે, સંયમ છે, તપ છે, શીલ છે. આસન એનું, સન્માન એનું થાય છે, અને એનું કરવું એ સમાજનું કર્તવ્ય છે. શાસ્ત્રોએ કેટલાક નિયમો બતાવ્યા કે ત્યાગી કોઈ હોય એને જુદી દ્રષ્ટિથી આપણે જોવું પડે, રાગી હોય સંસારી એને વળી જુદી દ્રષ્ટિથી જોવું પડે. કોઈ સંન્યાસી આવે એને તમે કહો આવો ભાઈ, ના ચાલે, આવો ભાઈ કહેવાય ને, સંન્યાસી છે. આવો મહારાજ હજુ કહો તો ચાલે, આવો ભાઈ બેહો, અને તમે સોફા પર બેઠા એના પર બેહો, ના ચાલે. ભલો સંન્યાસી બેસી જાય બિચારો, પણ તટસ્થ માણસ કોઈ જુએ તો કાને કાંઈ ગમ લાગતી નથી, અને સત્સંગ કર્યો લાગતો નથી, નહીં તો પોતાની પાસે સોફા પર આ બેડત નહીં. અને પછી વાતો કરે ત્યારે સાતળ પર હાથ પડકાર, કે ભરા, કે ભાઈ, કે મજા મજો, આ બબુ તમને હારું હોભે છો, આને કઈ ગમ નથી, સત્સંગનો આને કઈ રંગ લાગતો નથી, એના વ્યવહાર પરથી દેખાય છે. અને સંન્યાસી આવે એટલે માણસ ઉભો થઈ જાય, પધારીએ ભગવાન, ની વાણીમાંથી મત તપકે, પધારીએ ભગવાન, ભગવાન પધાર, આઈએ બિરાજી, આસન મૂકે બિરાજી, સામે ઉઠવાની ક્યાં સેવા કરું આપકી. આવા 25-50 મળે અને એમાં એકાદ હીરો એવો આવી જાય, બેટા ક્યાં ચાહતા હૈ, શું ઈચ્છે છે, તો કે મહારાજ આ તકલીફ મારી કલ્યાણ બજાયગા, જા સેવાનું ફળ મળી ગયું. 50 ગરબડ ગોટાળિયા ભેટો થઈ ગયો હોય ને 51મો એવો આવી જાય પાછો, આપણી ભાવના જો આવી હોય બધાનું સન્માન કરવાનું તો 51મો સારો મળી જાય, ન જાને કિસ બેસ મે નારાયણ મિલ જાય. સન્માન કોનું થાય છે, માણસના પંચમહાભૂતના શરીરનું થતું નથી, એ જે જીવન જીવે છે તેનું, એના જ્ઞાનનું, એના ત્યાગનું, એની ભક્તિનું. એને ઈચ્છા નથી કે મારું સન્માન થાય, એ તો કઈ ઈચ્છતો જ નથી સન્માન કરવો કે ન કરવો, પણ આપણું કર્તવ્ય છે. આપણે એ દ્વારા આપણી ગુણદર્શિતા બતાવીએ છીએ, સન્માન આપણી ગુણદર્શિતા બતાવીએ. એટલે મેં કહ્યું કે ઉપર ન બેસવું હોય તો નીચે મૂકો ભાઈ, કે મારે જરૂર નથી. એમણે કહ્યું કે તમારે જરૂર નથી, પણ લોકોને જરૂર છે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જન સયત પ્રમાણમ કુરુ તે લોકસ્તદ અનુવર્તતે. ગીતામાં કહ્યું છે કે મહાપુરૂષોએ ઉત્તમ પ્રકારના આચરણો કરવા, જેથી સમાજને તે આચરણો કરવાની પ્રેરણા મળે. તેમણે આદર્શોને ઊંચા રાખવા, આદર્શોના માપદંડોને ઉતરવા દેવાની નીચા. તો સન્માન કઈ વ્યક્તિનું થાય છે? નહીં, એની અંદર રહેલી શક્તિનું થાય છે, એની અંદર રહેલી ભક્તિનું થાય છે, એનું સન્માન થાય. અને તે સન્માન કરવું એ દરેકનું કર્તવ્ય. જો એને સાયન્ટિસ્ટનું સન્માન નથી થતું, સાહિત્યકારનું નથી થતું, ત્યાં સુધી સન્માન થાય છે કે આખા વિશ્વમાં નોબેલ પ્રાઇઝ મળે. બોલો, સ્વીડિશ એકેડેમી લિટરેચરની સ્વીડનમાં, ત્યાંથી નોબેલ નામનું પ્રાઇઝ લગભગ 1.25 લાખ રૂપિયા જેવું તે મળે. બોલો, હવે વધારે કિંમત થઈ ગઈ એની કિંમત. દુનિયામાં ગમે તે વૈજ્ઞાનિક કે સાહિત્યકાર હોય, સારી શોધ કરનારને મળે. આપણા દેશમાં રવિન્દ્રનાથ ટાગોરને મળ્યું સાહિત્ય માટે. તેની શક્તિને સન્માનવામાં બિરદાવવામાં આવે છે દરેક ક્ષેત્રે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એવું જ છે ભાઈ, બધા જ ક્ષેત્રોમાં. ભાગવતમાં આવે છે, સુખદેવજી આવ્યા, ભાગવતની કથા પરીક્ષિતને સાંભળવી હતી. સુખદેવજી આવ્યા, મોટા મોટા ઋષિઓ ઉભા થઈ ગયા સુખદેવને. સુખદેવજી મહાન સંત હતા અને એમને ઊંચું વાસન આપીને બેસાડ્યા સુખદેવજી. અને પરીક્ષિતને કહ્યું કે આ એક એવા મહાપુરુષ છે જે 7 દિવસમાં મુક્તિનો રસ્તો બતાવી શકે. અમારામાં એ શક્તિ નથી. અમે ઉંમરમાં મોટા પણ ગુણવત્તામાં આ મોટા છે. એ સભામાં વ્યાસ પણ બેઠેલા, એટલે સુખદેવજીના પિતા, તે પણ સુખદેવજીની સામે નીચે બેઠા જમીન. 24 અવતારોમાં જેમની ગણતરી થતી હતી મહર્ષિ વ્યાસ એ નીચે બેઠા. અને સુખદેવજીએ પછી પરીક્ષિતની કથા સંભળાવવાનું શરૂ કર્યું. પદ્ધતિ છે. અને અમદાવાદમાં એક મિલ માલિક હતા અને એ મિલ માલિકની પત્ની હતી શેઠાણી. તેને કથામાં બહુ રસ, ભાગવત વૈષ્ણવ ધર્મ પાળે. તે એક પંડિતજીને રોકેલા, પંડિતજીને રોકેલા. રોજ પંડિતજી જાય અને કલાક ભાગવત સંભળાવે બંગલામાં બેસીને. શેઠાણી સાંભળે, શેઠને કાંઈ બહુ રસ નહીં. શેઠાણીને સાંભળવું તો શેઠે કહેલું, તારે આંભળો તો આંભળજે. ઉપર જે કદાચ જાય વહેલી વૈકુંઠમાં તો ત્યાં જગા રાખજે મારી, મારે આમાં કઈ રસ નથી, મને તો કમાવામાં જ રહ્યો. છોકરાઓને કશો રસ નહીં. છોકરાઓ આગા પાછા થતા હોય ભાગવતની કથા પંડિત કરે ત્યારે સીટીઓ મારતા હોય, કોઈ દાડો બેહે નહીં. શેઠાણી કે બેહો ને તમે, તું એકલી બેઠી તે ઓછું છે એમ છોકરા કે. શેઠાણી એકલા બેહે. તો એક દિવસ એક પંડિત હતા, એમના મિત્ર તેમને મળવા માટે ગયા. તો ઘેર ખબર પડી અમદાવાદમાં કે આ પંડિત તો કથા કરવા ગયા શેઠાણીના બંગલે, એટલે ત્યાં ગયા. એ ભાગવતની કથા કરતા હતા એ પંડિત પણ, છોકરા પણ સ્વમાની હતા. એમણે જોયું બેઠા એક તો થોડી વાર, ને પછી પેલા પંડિતની કથા પૂરી થઈ ગઈ એટલે બે સાથે બહાર નીકળ્યા બંગલામાંથી. ઘેર આવ્યા એટલે પેલા પંડિતજીએ પૂછ્યું, કેવી કથા મારી લાગી? તો કે ધિક્કાર છે તમારી કથાને. પેલા પંડિતે, આવી કથા કરો છો? ક્યારથી કરો છો? તો કે વરત થયું. ધિક્કાર છે, મરી જવાના કરતા. પેલો આખા બોલો હતો પંડિત. તો કે આવું કેમ કહો છો મિત્ર થઈને? તો કે મિત્ર છું માટે જ સાચું કહું છું, નહીં તો ના કહી શકું. બંધ કરો કાલથી કથા. તો કે બંધ શેનો કરું? મહિને 50 રૂપિયા મળે છે. તો કે ગયા 50 રૂપિયા જાનમમાં તમારા, એના કરતા ભિખારી થઈને ભીખ માગો, રોટલા ખાઓ, પેટ ભરો. આ ખોટી કથા. આવી કથા? તો કે પણ વાંકું શું પડ્યું તમને મારી કથામાં? તમને નથી પડતી શેઠાણી એટલે ઈર્ષા આવતી હશે કે મારી કથા થાય છે ને તમારી થતી નથી. તો કે એવું નથી, પણ આ કથા આવી ભાગવતમાં કથા થાય ભાગવતની તો સુખદેવ ક્યાં બેસતા? તો કે સુખદેવ તો ઉપર બેહે વળી, કેમ? એનું આસન ઉપર, ભાગવતમાં જ આવે છે. તો કે પરીક્ષિત ક્યાં બેહતા? તો કે હા મેં બેહતા. તો કે એ રીતે કથા થતી હતી? તો કે એ રીતે જ થતી હોય, આપણે કઈ જોવા ગયા હતા પણ વર્ણન છે. તો કે તમે ક્યાં બેહો છો ને શેઠાણી ક્યાં બેહે છે? તો કે શેઠાણી ઇંચકા પર બેહે છે. તમે ક્યાં બેહો? તો કે હું નીચે બેહું છું. તો કે આ કથા આવી થાય. પંડિત કથા સાંભળવા જાય એટલે શેઠાણી ઇંચકા પર બેઠે બેઠે ઝૂલે, પંડિત આમે બેઠા હોય નીચે ને કથા ભાગવતની કરે. આવી કથા? ધિક્કાર છે આ કથાને. ડૂબી મરો પાણીમાં, 50 રૂપરડી માટે સ્વમાનને વેચીને આવી કથા કરો? કાલથી બંધ કરો. તો કે મારાથી બંધ ના થાય, મારે 50 રૂપિયાની જરૂર છે. શેઠાણીએ કહ્યું છે કે બીજા મહિનાથી 80 સુધી જવાની છે. પૈસા સારું, સ્વમાન નષ્ટ. પણ શેઠાણીને એટલી ગમ નહીં કે હું કથા સાંભળવા બેહું છું. તો એ જાણતી હતી કે આવા પંડિતોને તો 50માં 5 દેખાડ્યા જાય, એક નહીં બીજો. પંડિતો મળી રહેવાના. એ પંડિત કહે કે મહેરબાન શેઠાણી, આ પદ્ધતિ નથી સાંભળવાની, સાંભળવું તો નીચે બેહો, આપણે બે નીચે બેસીએ. કહેવાતું નથી, મર્યાદાઓ છે શાસ્ત્રની અંદર, મર્યાદાઓ. અને સારા માણસો મર્યાદાઓ પાડે નહીં તો કોણ પાડવાના? એટલે પંડિતમાં એટલું આત્મબળ નથી. તે કથા કરી વર્ષો સુધી, અને પછી કથાઓ બહાર એની ચાલવા માંડી ભાગવતની ગુજરાતમાં, ખૂબ કહેવા માંડ્યા. પછી શેઠાણી તો મરી ગઈ એટલે બંધ થઈ ગયું. આપણે ત્યાં સુધી સો સુધી પહોંચ્યા હતા મહિને, કથાના સો મળતા તે લઈ આવતા કે કલાક બારેજીને બેવાને, હવે ઉપર બેઠી કોઈ નીચે બેઠો નહીં, મોટું ગમે ત્યાં બેહે. પહેલે માળે બેહે તોય મારે હું કે લાઉડસ્પીકર રાખીને, મારે તો રૂપિયા હાથે કામ, એની આ ફૂલ સુખી. એટલે પૂજન ગુણોનું થાય છે. ગુણાહા પૂજા સ્થાનમ ગુણીશું ન ચ લિંગમ ન ચ વયહમ. એ યોગ્યતાને સન્માનીય. માનવનું જીવન બીજાને પ્રેરણા આપે કે કળીકાળમાં પણ આ રીતે પ્રભુ ભક્તિને માર્ગે માણસ બધું મૂકીને પણ વળી શકે. ઘરમાં રહીને તો ભજન કરે છે કરનારા, પણ છોડવું એ તો વળી બહુ જગ્યું છે. અને છોડીને પણ કોણ છોડે? જેને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ હોય તે છોડી શકે, બીજું કંઈ છોડી શકે છે? અત્યારે શું ખાઈશ તરત એને ચિંતા જ થાય. ખાઈશું, ક્યાં રહીશ એ બીજી ચિંતા થાય. રહીશ ક્યાં, ક્યાં રહીશ, કોણ રાખશે, આ ચિંતા થાય. છોડવું બહુ જગ્યું. તો આ બે ચિંતા જેને સતાવતી જ ન હોય તે છોડી શકે. પ્રભુ ખવડાવશે, પ્રભુ રાખશે તેમ રહીશું, પ્રભુ પૂર્ણ કૃપા વરસાવશે એ આપણું ધ્યાન રાખશે, આ પ્રકારનો પૂર્ણ વિશ્વાસ હોય એ બાહ્ય ત્યાગ કરી શકે. એ કોઈને પૂછવાય ન રહે, પ્રભુનો પ્રેમ વધે એટલે ત્યાગ આપવા. એવો ત્યાગ એમના જીવનમાં થયો. અને એમનું નામ સર્વેશ્વરી પડ્યું. પહેલાનું નામ હોય એ બાહ્ય ત્યાગ થાય પછી બદલી નાખવામાં આવે છે. ગુરુ બદલી નાખે એવો રિવાજ આપણે ત્યાં ચાલે. પુરુષનું નામ એ બદલી નાખે, બહેનોનું પણ બદલી નાખે. માતા આનંદમયી, માતા ગીતા ભારતી નામો બદલાઈ જાય છે, તેમ તેમનું નામ પણ બદલાઈ ગયું. માતા સર્વેશ્વરી, માતા સર્વેશ્વરી નામ. તો કલિકાળની અંદર પ્રભુને માર્ગે વળવાનું કાર્ય બહુ અઘરું છે. બધા બાહ્ય ત્યાગ ન કરી શકે. શાસ્ત્ર એવું કહેતા પણ નથી કે બધાએ બહારનો ત્યાગ કરવો, પણ એટલું તો જરૂર કહે છે કે મોહનો ત્યાગ, અને ઘરમાં રહીને પણ પ્રભુને ભૂલો, પ્રભુનું નામ લો, તો એ લેવાથી જીવનનું કલ્યાણ થશે અને શાંતિ સાપડશે. પ્રભુને ભૂલતા નહીં તો સર્વ પ્રકારે જીવન ધન્ય બનશે. હવે માં સર્વેશ્વરી ભજનો પણ સારા લખે છે, તો આપણે એમના શ્રીમુખે ભજન પણ સાંભળીએ.
પ્રભુ તમારો સદાય રહેજો, જીવન સહારો સદાય રહેજો, જીવન સહારો સદાય રહેજો, જીવન સહારો. સદાય રહેજો, પાવન જીવન સદા સમર્પો પ્રભુ તમારા ચરણ કમળમાં પ્રભુ તમારા જીવન સહારો વરદ હસ્ત પ્રભુ તમારો સદાય રેજો જીવન સહારો દિવ્ય સ્વરૂપના દર્શન કાજે દિવ્ય સ્વરૂપના સહારો વરદ હસ્ત પ્રભુ તમારો સદાય રહેજો જીવન સહારો સદાય રહેજો જીવન સહારો સદાય રહેજો જીવન સહારો પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો
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 રાધા શ્યામ બની ગઈ
જેને પીને રાધા શ્યામ બની ગઈ
જેને પીને રાધા શ્યામ બની ગઈ
જેને પીને રાધા શ્યામ બની ગઈ
એવોય પ્રેમનો પ્યાલો પિયુષનો પ્યાલો પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો
પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો
જેને પીને ગોપી ઘેલી બની ગઈ
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 ઓય પ્રેમનો પ્યાલો ઘેલા બનાવનારો પ્રભુ મને પાજો રે પ્રેમનો પ્યાલો
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 જેને પીને સ બરી ધન્યા બની ગયે,
જેને પીને સબરી ધન્યા બની ગઈ,
જેને પીને સબરી ધન્યા બની ગઈ,
જેને પીને સબરી ધન્યા બની ગઈ,
વો એ પ્રેમનો પ્યાલો ધન્યતાનો પ્યાલો પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યાલો
પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યાલો
પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યાલો
પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યાલો
જેને પીને મીરા મસ્ત બની ગઈ,
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 વો એ પ્રેમનો પ્યાલો મસ્તીથી ભરેલો પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યાલો
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 તુલસી કબીર સુર જેમાં ભળી ગયા,
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 એવો એ પ્રેમનો પ્યાલો પ્રભુ બનાવનારો પ્રભુ મને પાજો રે, પ્રેમનો પ્યાલો
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 ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા, ભજમન ગિરિધર લાલ નટવર ગોપાલા,
મીરાબાઈ સદન કસાઈ,
મીરાબાઈ સદન કસાઈ,
હરિ ભજન સે મુક્તિ પાઈ,
હરિ ભજન સે મુક્તિ પાઈ,
પ્રભુ ભજન સે મુક્તિ પાઈ,
પ્રભુ ભજન સે મુક્તિ પાઈ,
ભજ મન શ્રી નંદલાલ નટવર ગોપાલા,
ભજ મન શ્રી નંદલાલ નટવર ગોપાલા,
ગોપાલા
ભજમન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભરી સભા મે દ્રૌપદી રોઈ,
ભરી સભા મે द्रौपदी रोई
आवो लाज बचावो मोरी
आवो लाज बचावो मोरी
पांडव के प्रतिपाल नटवर गोपाला
पांडव के प्रतिपाल नटवर गोपाला
के रखवाड़ नटवर गोपाला
भक्तन के रखवाड़ नटवर गोपाला
गोपाला नंदलाला
गोपाला नंदलाला
गोपाला नंदलाला
गोपाला
जमन
बदरी विशाल नटवर गोपाला
संसार मा सुखी हो
जीवो सदा सुखी हो
संसार मा बधाई
संसार मा बधाई
जीवो सदा सुखी हो
जीवो सदा
कदिए
ना दुख हो कदिए
सौरित थि सुखी हो
सौरित थि सुखी हो
संसार मा बधाई
संसार मा
सदा सुखी हो
जीवो सदा सुखी हो
रोगो बदा मटो ने
रोगो बदा मटो ने
आरोग्य सर्वने हो समी हो
संसार थी समी हो
संसार मा बधाई
संसार मा बधाई
जीवो सदा सुखी हो
जीवो
जरिए
ना दुख हो जरिए
सौरित थी સુખી હો
સૌરે સુખી હો
સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડદ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનોરી સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ શાંતિ.